એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જે વિજ્ઞાનના પાયાના વિષય એટલે કે રસાયણશાસ્ત્રના ઇતિહાસને બહુ જ રસપ્રદ રીતે રજૂ કરે છે.
હા, પુસ્તક છે વિલિયમ એચ બ્રોકનું રસાયણશાસ્ત્રનો ઇતિહાસ. અને આ વિષય એમ લાગે કે ઇતિહાસ છે, પણ ખરેખર તો
આપણા વર્તમાન સાથે જોડાયેલો છે, ખરું ને?
બિલકુલ. આજે આપણી આસપાસ જુઓ, દવાઓ, ખોરાક, કપડાં, ટેકનોલોજી, બધે જ રસાયણશાસ્ત્ર છે. એટલે આ ઇતિહાસ સમજવો એટલે એમ કે વિજ્ઞાન કેવી રીતે વિકસે છે, ટેકનોલોજી કેવી રીતે આવે છે એ સમજવા જેવું છે.
સાચી વાત. એનાથી આપણને ખબર પડે કે વૈજ્ઞાનિક શોધો કોઈ એક રાતમાં નથી થતી, એની પાછળ લાંબી મથામણ હોય છે. તો આ મથામણની વાત કરનાર લેખક વિલિયમ બ્રોક વિશે થોડું જણાવશો, એમનો પરિચય શું છે?
જરૂર. વિલિયમ એચ બ્રોક યુનિવર્સિટી ઓફ લેસ્ટરમાં વિજ્ઞાનના ઇતિહાસના પ્રોફેસર એમેરેટસ છે. એમણે દાયકાઓ સુધી આ વિષય પર કામ કર્યું છે, ખાસ કરીને રસાયણશાસ્ત્ર અને વિજ્ઞાન શિક્ષણના ઇતિહાસ પર. અને એમની ખાસ વાત એ છે કે તેઓ માત્ર ઇતિહાસકાર નથી, એમની પાસે રસાયણશાસ્ત્રનું તકનીકી જ્ઞાન પણ છે. એટલે બંને દ્રષ્ટિકોણ ભેગા કરી શકે છે.
ઓહ, આ તો બહુ રસપ્રદ કહેવાય. એટલે એમને ખબર છે કે રાસાયણિક સિદ્ધાંતો શું છે અને એ સમય જતાં કેવી રીતે વિકસ્યા.
ચોક્કસ. આના લીધે એ જટિલ વૈજ્ઞાનિક વિચારો અને એમના ઐતિહાસિક વિકાસને પેલું બહુ સારી રીતે જોડી શકે છે. 19મી સદીનું રસાયણશાસ્ત્ર, જે આધુનિક રસાયણશાસ્ત્રનો પાયો છે, એમાં તો એમની માસ્ટરી છે.
અને એમનો બીજો કયો મુદ્દો મહત્વનો છે?
એમનો ભાર એ વાત પર છે કે રસાયણશાસ્ત્ર ક્યારે ફક્ત પ્રયોગશાળામાં જ નહોતું, એ હંમેશા સમાજ, ઉદ્યોગ, વ્યવહારુ જરૂરિયાતો સાથે જોડાયેલું રહ્યું. આ ટેકનિકલ અને સાંસ્કૃતિક પાસાઓને જોડવાની એમની ક્ષમતા જ એમને અલગ પાડે છે.
સમજી ગઈ. ચાલો તો હવે પુસ્તકની વાત કરીએ. એનો મુખ્ય સંદેશ શું છે? શું એ ખાલી શોધોની તવારીખ છે?
ના ના, એવું બિલકુલ નથી. પુસ્તકનો મુખ્ય તર્ક એ છે કે રસાયણશાસ્ત્રનો વિકાસ કોઈ સીધી લીટીમાં નથી થયો. એમ નથી કે એક પછી એક વૈજ્ઞાનિક આવ્યા અને શોધો કરતા ગયા.
હા, ઘણીવાર એવું જ ચિત્ર રજૂ થતું હોય છે.
પણ બ્રોક કહે છે કે આ વિકાસ તો એમ સમજો કે એક જટિલ ગૂંથણી છે. એમાં સૈદ્ધાંતિક સફળતાઓ છે, પ્રયોગોના પડકારો છે, ટેકનોલોજીની નવીનતાઓ છે, સમાજના પ્રભાવો છે, અને હા, વ્યક્તિગત પ્રતિભાવો પણ છે. બધું એકબીજા સાથે જોડાયેલું છે.
એટલે ઇતિહાસ જાણે જીવંત હોય એવું લાગે. ઘણા બધા પરિબળો એક સાથે કામ કરતા હોય.
બરાબર. પુસ્તકે મૂળભૂત પ્રશ્નો ઉઠાવે છે કે આપણે માનવજાત કેવી રીતે પદાર્થોને સમજવામાં આગળ વધ્યા. પહેલી રસાયણવિદ્યાની વાતો હતી, કોઈપણ ધાતુમાંથી સોનું બનાવવાની, ત્યાંથી લઈને આજે અણુની રચના અને એમની વચ્ચેની પ્રતિક્રિયાઓ સુધી કેવી રીતે પહોંચ્યા.
હા, આ સફર જાણવા જેવી છે.
પુસ્તક ખાલી શું શોધાયું એ નથી કહેતું, પણ કેવી રીતે અને શા માટે શોધાયું એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. એમાં ભૂલો, ખોટી દિશાઓ, લાંબી ચર્ચાઓ, આ બધું પણ ઇતિહાસનો ભાગ છે.
અને આ પુસ્તક કોને ઉપયોગી થઈ શકે? શું ફક્ત રસાયણશાસ્ત્રના નિષ્ણાતો માટે જ?
ના ના, વિદ્યાર્થીઓ, શિક્ષકો, રસાયણશાસ્ત્રીઓ માટે તો છે જ, પણ એનાથી પણ વધુ લોકો માટે, જેને પણ વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે, જ્ઞાન કેવી રીતે બને છે એમાં રસ હોય, એમના માટે આ પુસ્તક ઘણું રસપ્રદ છે.
એટલે સામાન્ય વાચક પણ એને માણી શકે?
ચોક્કસપણે. એમાં સિદ્ધાંત અને પ્રયોગનો સંબંધ, સાધનોનું મહત્ત્વ, ઉદ્યોગોની અસર, વૈજ્ઞાનિક સંસ્થાઓ કેવી રીતે બની, આ બધી વાતો છે. અને સારી વાત એ છે કે ખાલી પશ્ચિમી વિજ્ઞાનની વાત નથી કરતું, પણ ઇસ્લામિક, ચીની જેવી બીજી સંસ્કૃતિઓના શરૂઆતના યોગદાનને પણ સ્વીકારે છે.
સરસ. ચાલો તો હવે આ રસપ્રદ ઇતિહાસમાં થોડા ઊંડા ઉતરીએ. પુસ્તક પ્રમાણે રસાયણશાસ્ત્રના મૂળ ક્યાં છે?
પુસ્તક શરૂઆત કરે છે પ્રાચીન સંસ્કૃતિઓથી. ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન, ગ્રીસ, આ બધી જગ્યાએ ધાતુ ગાળવાનું, કાપડ રંગવાનું, દવાઓ બનાવવાનું જ્ઞાન હતું. આ બધું વ્યવહારુ હતું, કારીગરી હતી.
હા,
પણ એમાં પદાર્થોની સમજ તો હશે જ ને?
હા, ચોક્કસ.
એ કારીગરી પાછળ પદાર્થોના ગુણધર્મોની સમજ હતી. પછી ગ્રીક ફિલોસોફી આવી. પહેલા ચાર તત્વોનો વિચાર. પૃથ્વી, હવા, અગ્નિ, પાણી. એ લાંબો સમય ચાલ્યો.
હા,
અને પછી આવ્યો પેલો રસાયણ વિદ્યાનો તબક્કો,
આલ્કેમી,
જેના વિશે ઘણી ફિલ્મો અને વાર્તાઓ બની છે.
હા,
આલ્કેમી, એમનું મુખ્ય હેતુ કદાચ અમરત્વનું અમૃત શોધવાનો કે સામાન્ય ધાતુને સોનામાં ફેરવવાનો હતો, જે આજે આપણને વિચિત્ર લાગે.
હા, થોડું અવૈજ્ઞાનિક જેવું.
પણ એ પરંપરાનો ફાળો બહુ મોટો છે. જાબિર ઇબ્ન હયાન જેવા ઇસ્લામિક વિદ્વાનો, પછી યુરોપના રસાયણવિદો, એમણે પ્રયોગશાળાની ઘણી પદ્ધતિઓ વિકસાવી.
નિસ્યંદન, ગાળણ, ફટિકીકરણ, આ બધું એમણે શરૂ કર્યું.
ઓ, એટલે પ્રયોગો કરવાની શરૂઆત ત્યાંથી થઈ. હા, અને ઝીણવટથી અવલોકન કરવાની વૃત્તિ પણ. ભલે એમના ધ્યેય અલગ હતા, પણ એમની પદ્ધતિઓએ ભવિષ્યના રસાયણશાસ્ત્ર માટે પાયો નાખ્યો. એ ખાલી અંધશ્રદ્ધા નહોતી, પદાર્થોને સમજવાની જિજ્ઞાસા હતી એમાં.
આ પ્રાચીન પાયા પછી વાર્તા આગળ વધે છે રાસાયણિક ક્રાંતિ તરફ, અને અહીં મુખ્ય પાત્ર છે એન્ટોઇન લેવોઝિયર. શું હતું એમનું મુખ્ય યોગદાન?
લેવોઝિયર 18મી સદીના અંતમાં આવ્યા, અને એમણે ખરેખર રસાયણશાસ્ત્રની દિશા બદલી નાખી. એમણે દહન, એટલે કે કોઈ વસ્તુ સળગે, એ પ્રક્રિયાનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો.
એ તો સામાન્ય લાગે ને, સળગવું
સામાન્ય લાગે, પણ એમણે એમાં ક્રાંતિ કરી. સૌથી મોટો ફેરફાર હતો ચોક્કસ માપન પર ભાર, વજન કાંટો. એમણે બહુ જ કાળજીપૂર્વક વજન કરીને પ્રયોગો કર્યા, અને સાબિત કર્યું કે રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનો નાશ નથી થતો, ફક્ત રૂપ બદલાય છે.
પહેલો દ્રવ્ય સંરક્ષણનો નિયમ.
હા, એ જ આધુનિક રસાયણશાસ્ત્રનો પાયો. અને એમણે પહેલા પ્રચલિત ફ્લોજિસ્ટાન સિદ્ધાંતને પણ ખોટો સાબિત કર્યો.
એ શું હતો ફ્લોજિસ્ટાન સિદ્ધાંત ટૂંકમાં?
એ સમયે મનાતું કે વસ્તુ સળગે ત્યારે એમાંથી ફ્લોજિસ્ટન નામનો એક અદ્રશ્ય પદાર્થ બહાર નીકળે છે. લેવોઇઝિયરે પ્રયોગોથી બતાવ્યું કે ના, સળગવા માટે હવામાંનો ઓક્સિજન જરૂરી છે, અને વસ્તુ સળગે ત્યારે ઓક્સિજન લે છે, કંઈ ગુમાવતી નથી.
આ તો મોટી વાત કહેવાય.
બહુ મોટી. એમણે પદાર્થો માટે નવી તાર્કિક નામકરણ પદ્ધતિ પણ આપી. એમણે રસાયણશાસ્ત્રને ખાલી વર્ણનમાંથી માપન અને ગણતરી આધારિત, એટલે કે ક્વોન્ટિટેટિવ જ્ઞાન બનાવ્યું.
લેવોઇઝિયરે પાયો તો નાખ્યો, પણ હજી એ સવાલ હતો કે આ બધા પદાર્થો મૂળ શેના બનેલા છે. અહીં જ્હોન ડાલ્ટનની વાત આવે છે ને, અણુ સિદ્ધાંત.
બરાબર. 19મી સદીની શરૂઆત. જ્હોન ડાલ્ટન, એમણે જોયું કે રાસાયણિક સંયોજનો બને ત્યારે તત્વો હંમેશા ચોક્કસ વજનના પ્રમાણમાં જ જોડાય છે. આ અવલોકનો પરથી એમણે વિચાર્યું કે દરેક તત્વ અત્યંત નાના અવિભાજ્ય કણોનું બનેલું છે. એને એમણે અણુ, એટમ કયા. દરેક તત્વના અણુ એક સરખા, પણ જુદા તત્વોના અણુ જુદા. રાસાયણિક પ્રક્રિયા એટલે બસ આ અણુઓની પુનઃ ગોઠવણી.
આજે તો આપણે આ બધું સ્કૂલમાં ભણીએ છીએ, પણ ત્યારે આ વિચાર નવો હશે. સ્વીકારાયો તરત?
ના, જરાય નહીં. શરૂઆતમાં બહુ વિરોધ થયો. અણુ તો કોઈ જોઈ શકતું નહોતું. ઘણાને લાગ્યું કે આ તો ખાલી કલ્પના છે. અણુનું વજન નક્કી કરવામાં બહુ તકલીફ પડી. અણુ અને પરમાણુ વચ્ચેનો ભેદ સમજતા પણ વાર લાગી.
એટલે સંઘર્ષ તો હતો જ.
હા, પણ ધીમે ધીમે જેમ જેમ પુરાવા મળતા ગયા, ડાલ્ટનનો સિદ્ધાંત સ્વીકારાતો ગયો. કેમ? કારણ કે એ બહુ બધી બાબતો સમજાવતો હતો અને નવી શોધો માટે દિશા આપતો હતો. એ ઉપયોગી સાબિત થયો.
અણુ સિદ્ધાંત પછી રસાયણશાસ્ત્રની એક નવી શાખા ખુલી, કાર્બનિક રસાયણશાસ્ત્ર. એનો ઉદય કઈ રીતે થયો? એની શું ખાસ વાત હતી?
19મી સદીમાં કાર્બનિક રસાયણશાસ્ત્ર, એટલે કે કાર્બન ધરાવતા સંયોજનોનો અભ્યાસ ખૂબ ઝડપથી વિકસ્યો. શરૂઆતમાં એક માન્યતા હતી વાઇટલિઝમ,
જીવ શક્તિ સિદ્ધાંત.
હા, એમ મનાતું કે કાર્બનિક પદાર્થો તો ફક્ત જીવંત સજીવો જ બનાવી શકે, કારણ કે એમનામાં કોઈક ખાસ જીવ શક્તિ હોય છે.
પણ પછી ફ્રેડરિક વોહલરે પ્રયોગશાળામાં યુરિયા બનાવ્યું.
યુરિયા બનાવ્યું, જે પ્રાણીઓના મૂત્રમાં હોય છે. આ એક બહુ મોટી ઘટના હતી. એને પહેલા વાઇટલિઝમને મોટો ધક્કો માર્યો.
એટલે કે જીવ વગર પણ કાર્બનિક પદાર્થ બની શકે?
હા, એણે સાબિત કર્યું કે કાર્બનિક રસાયણશાસ્ત્ર પણ ભૌતિક નિયમોને જ અનુસરે છે. આ પછી તો કાર્બનિક સંયોજનોનો અભ્યાસ જણે દોડવા લાગ્યો. ઓગસ્ટ કેક્યુલે બેન્ઝીનની રચના શોધી, રાસાયણિક બંધારણનો ખ્યાલ આવ્યો.
એટલે અણુઓ કેવી રીતે જોડાયેલા છે એ સમજાયું.
બિલકુલ. અને એ સમજાયું એટલે પદાર્થના ગુણધર્મોની આગાહી કરવી, નવા પદાર્થો બનાવવા, એ બધું શક્ય બન્યું. નવા રંગો, દવાઓ, પ્લાસ્ટિક આ બધાનો પાયો અહીં નંખાયો.
જેમ જેમ નવા તત્વો મળતા ગયા તેમ એક પ્રશ્ન તો આવ્યો જ હશે કે આ બધાને ગોઠવવા કઈ રીતે, કોઈ વ્યવસ્થા છે આમાં? અહીંથી આવર્ત કોષ્ટકની વાત શરૂ થઈ હશે.
ચોક્કસ. ઘણા વૈજ્ઞાનિકો પ્રયત્ન કરતા હતા કે તત્વોના ગુણધર્મોમાં કોઈ પેટર્ન, કોઈ નિયમિતતા શોધી શકાય, પણ સૌથી સફળ રહ્યા રશિયન વૈજ્ઞાનિક દમિત્રી મેન્ડેલિવ. 1869માં
એમણે શું કર્યું?
એમણે જાણીતા તત્વોને એમના પરમાણુ ભારના ક્રમમાં ગોઠવ્યા અને જોયું કે ચોક્કસ અંતરે સમાન ગુણધર્મોવાળા તત્વો ફરી ફરીને આવે છે. એમણે એક કોષ્ટક બનાવ્યું.
અને સૌથી નવાઈની વાત તો એ હતી કે એમણે કોષ્ટકમાં ખાલી જગ્યાઓ રાખી હતી.
હા, એ જ તો કમાલ હતી. એ ખાલી જગ્યાઓ એમણે હજુ ન શોધાયેલા તત્વો માટે રાખી હતી. અને એટલું જ નહીં, એમણે એ અજાણ્યા તત્વો કેવા હશે, એમના ગુણધર્મો કેવા હશે એની ભવિષ્યવાણી પણ કરી.
અને સાચી પડી?
ગજબની રીતે સાચી પડી. જ્યારે તત્વો શોધાયા ત્યારે મેન્ડેલિયુના વર્ણન જેવા જ નીકળ્યા. આવર્ત કોષ્ટક વિજ્ઞાનમાં વર્ગીકરણની શક્તિનું પ્રતીક છે. જાણે કુદરતનું એક રહસ્ય ખુલી ગયું.
ખરેખર અદ્ભુત.
પણ હા, એ કહેવું પડે કે આમાં લોથાર મેયર જેવા બીજા વૈજ્ઞાનિકો પણ લગભગ એ જ સમયે કામ કરી રહ્યા હતા, એટલે આ પણ એક સામૂહિક વિચારનું પરિણામ ગણી શકાય.
રસાયણશાસ્ત્ર પછી ભૌતિકશાસ્ત્ર અને ગણિત સાથે પણ જોડાવા લાગ્યું, ખરું ને? પેલું ભૌતિક રસાયણશાસ્ત્ર.
હા, 19મી સદીના છેલ્લા ભાગમાં ભૌતિક રસાયણશાસ્ત્ર, ફિઝિકલ કેમિસ્ટ્રી, અલગ શાખા તરીકે વિકસ્યું. વાન્ટહોફ, અરેનિયસ, ઓસ્ટવાલ્ડ જેવા નામો આવ્યા આમાં.
એમણે શું કર્યું?
એમણે રાસાયણિક પ્રક્રિયાઓ કેમ થાય છે, કેટલી ઝડપથી થાય છે, એટલે કે કેમિકલ કાઇનેટિક્સ, પ્રક્રિયામાં ઊર્જાનું શું થાય છે, થર્મોડાયનેમિક્સ, દ્રાવણો કેવા ગુણધર્મો ધરાવે છે, આ બધું સમજવા માટે ભૌતિકશાસ્ત્રના નિયમો અને ગણિતનો ઉપયોગ શરૂ કર્યો.
એટલે રસાયણશાસ્ત્ર વધુ સૈદ્ધાંતિક અને સચોટ બન્યું.
બરાબર. એનાથી ઊંડી સમજ મળી અને એ પણ દેખાયું કે વિજ્ઞાનની શાખાઓ વચ્ચે કોઈ દિવાલો નથી, બધું જોડાયેલું છે. ઇન્ટરડિસિપ્લિનરી અભિગમનું મહત્વ વધ્યું.
અને પછી આવી 20મી સદી. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારે ઉથલપાથલ. રસાયણશાસ્ત્ર પર શું અસર થઈ?
20મી સદીની શરૂઆતમાં ક્વોન્ટમ મેકેનિક્સ આવ્યું. એણે તો પરમાણુ અને અણુના સ્તરે પદાર્થને જોવાની રીત જ બદલી નાખી.
કેવી રીતે?
લિનસ પોલિંગ જેવા રસાયણશાસ્ત્રીઓએ ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ કરીને સમજાવ્યું કે અણુઓ એકબીજા સાથે કેવી રીતે જોડાય છે, એટલે કે રાસાયણિક બંધન, કેમિકલ બોન્ડિંગ. આ સમજ બહુ શક્તિશાળી હતી. આજે તો કમ્પ્યુટરની મદદથી જટિલ અણુઓની રચના અને પ્રક્રિયાઓનું મોડેલિંગ પણ થાય છે.
અને 2 વિશ્વયુદ્ધો થયા, એની અસર?
હા, એની બહુ મોટી અસર થઈ. દુઃખદ રીતે યુદ્ધની જરૂરિયાતોએ સંશોધનને વેગ આપ્યો. નવા વિસ્ફોટકો, ઝેરી ગેસ.
પણ કદાચ કંઈક સારું પણ થયું હશે.
હા, એ પણ થયું. નવી દવાઓ, જેમ કે પેનિસિલિનનું મોટા પાયે ઉત્પાદન, કૃત્રિમ રબર, પ્લાસ્ટિક, નવી ધાતુઓ, આ બધાનો વિકાસ પણ ઝડપી બન્યો. યુદ્ધ પછી પણ આ વિકાસ ચાલુ રહ્યો. અને જીવવિજ્ઞાન સાથે જોડાણ વધ્યું, એટલે બાયોકેમિસ્ટ્રી આવી. નવા મટીરિયલ્સની શોધ માટે મટીરિયલ સાયન્સ આવ્યું. રસાયણશાસ્ત્ર ઉદ્યોગ અને ટેકનોલોજી સાથે ગાઢ રીતે જોડાઈ ગયું. નવી ટેકનોલોજી જેમ કે સ્પેક્ટ્રોસ્કોપી આવી, જેનાથી પદાર્થની રચના બહુ બારીકાઈથી જાણી શકાય છે. એનાથી શોધો વધુ ઝડપી બની.
વાહ, આ તો રસાયણશાસ્ત્રના ઇતિહાસની આખી સફર થઈ ગઈ. હવે જો આપણે આ પુસ્તકમાંથી મળતા મુખ્ય સંદેશાઓ કે થીમ્સ તારવીએ તો કઈ બાબતો સૌથી મહત્વની લાગે છે?
મને લાગે છે કે પહેલી અને મુખ્ય થીમ એ છે કે કેવી રીતે રસાયણશાસ્ત્ર એક કારીગરી કે કળામાંથી એક પદ્ધતિસરનું વિજ્ઞાન બન્યું. શરૂઆતની વ્યવહારુ જાણકારી અને થોડી રહસ્યમય લાગતી વાતોમાંથી ધીમે ધીમે પ્રયોગ, માપન, સિદ્ધાંત, તર્ક, એના પર આધારિત વિજ્ઞાન વિકસ્યું.
આ વિકાસ આપણે આજે પણ નવા ક્ષેત્રોમાં જોઈએ છે ને?
હા, બિલકુલ. જેમ કે ડેટા સાયન્સ વ્યવહારુ જરૂરિયાતમાંથી શરૂ થઈને હવે એનું પોતાનું સૈદ્ધાંતિક માળખું બની રહ્યું છે.
બીજો કયો મુદ્દો?
સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચેનો સતતનો સંબંધ. એવું નથી કે પહેલા સિદ્ધાંત આવે ને પછી ઉપયોગ. ઘણીવાર ઉદ્યોગ કે સમાજની જરૂરિયાતમાંથી સંશોધન શરૂ થાય, એમાંથી નવો સિદ્ધાંત બને અને સિદ્ધાંત પાછો નવી ટેકનોલોજીને જન્મ આપે. આ ચક્ર ચાલ્યા જ કરે છે.
જેમ કે આપણા ભારતમાં સ્પેસ પ્રોગ્રામ જુઓ, શરૂઆત જરૂરિયાતથી થઈ અને હવે એમાંથી કેટલી નવી ટેકનોલોજી અને વિજ્ઞાન વિકસી રહ્યું છે.
ઉત્તમ ઉદાહરણ છે. ત્રીજી વાત છે સાધનો અને ટેકનોલોજીની ભૂમિકા. લેવોઇઝિયરના વજનકાંટાથી લઈને આજના સુપર કમ્પ્યુટર સુધી સાધનો વગર આ પ્રગતિ શક્ય નહોતી. નવી ટેકનોલોજી આવે એટલે નવા સવાલો પૂછી શકાય, નવા જવાબો મળે.
એટલે સંશોધનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મહત્વ બહુ જ છે.
ખૂબ જ. અને ચોથી થીમ છે સહયોગ. આખી વાત કોઈ એક હીરોની નથી. હા, મહાન વૈજ્ઞાનિકો થયા, પણ પ્રગતિ થઈ સમુદાય દ્વારા. વિચારોની આપ લે, ચર્ચા, એકબીજાના કામ પર આગળ વધવું, જર્નલ્સ, કોન્ફરન્સ, યુનિવર્સિટીઓ, આ બધું જરૂરી છે.
સાચી વાત, વિજ્ઞાન ટીમવર્ક છે.
અને છેલ્લી થીમ,
વિજ્ઞાન સમાજથી અલગ નથી. એના પર સામાજિક અને આર્થિક પરિબળોની અસર પડે છે. ઔદ્યોગિક ક્રાંતિ, યુદ્ધો, પર્યાવરણીય ચિંતાઓ, આ બધાએ રસાયણશાસ્ત્રની દિશા નક્કી કરવામાં ભાગ ભજવ્યો છે. આજે પણ કયા સંશોધનને પૈસા મળશે એ ઘણીવાર સમાજની જરૂરિયાત અને આર્થિક ગણતરીઓ પર આધાર રાખે છે.
આ બધી થીમ્સ પુસ્તકને બહુ ઊંડાણ આપે છે. પુસ્તકમાં અમુક વાક્યો કે વિચારો એવા છે જે જાણે આખા મુદ્દાનો સાર કહી દેતા હોય. હા, ચોક્કસ. જેમ કે આ વિચાર, રસાયણશાસ્ત્ર રૂપાંતરણનું વિજ્ઞાન છે અને તેનો ઇતિહાસ એ વાતની ગાથા છે કે માનવતાએ પદાર્થના રૂપાંતરણોને સમજવાનું અને નિયંત્રિત કરવાનું કેવી રીતે શીખ્યું. આમાં આખા વિષયનું હાર દાવી ગયો, શક્તિ અને જવાબદારી બંને.
મને પહેલો લેવોઇઝિયરવાળો વિચાર બહુ ગમ્યો. રાસાયણિક ક્રાંતિ એ માત્ર એક સિદ્ધાંતને બીજા દ્વારા બદલવાની ન હતી, પરંતુ માપન અને ગાણિતિક સંબંધો પર આધારિત માત્રાત્મક વિજ્ઞાન તરીકે રસાયણશાસ્ત્રની સ્થાપના હતી. આ પદ્ધતિનું મહત્વ બતાવે છે કે કેવી રીતે વિજ્ઞાન થાય છે એ પણ એટલું જ અગત્યનું છે.
અને અણુ સિદ્ધાંત વિશે આ જુઓ. અણુ સિદ્ધાંત સફળ થયો કારણ કે તે સ્પષ્ટપણે સાચો હતો, એટલા માટે નહીં, પણ કારણ કે તેણે રાસાયણિક જ્ઞાનને વ્યવસ્થિત કરવા અને નવી ઘટનાઓની આગાહી કરવા માટે એક શક્તિશાળી માળખું પૂરું પાડ્યું. આ બતાવે છે કે વિચારો એમની ઉપયોગિતાથી ટકે છે.
હા, અને આવર્ત કોષ્ટક માટે આ કેટલું સરસ છે. આવર્ત કોષ્ટક વર્ગીકરણમાં વિજ્ઞાનની સૌથી મોટી સિદ્ધિઓ પૈકી એકનું પ્રતિનિધિત્વ કરે છે, જે અંધાધૂંધી જેવું લાગતું હતું તેમાં વ્યવસ્થા પ્રગટ કરે છે અને અજાણ્યા તત્વોના અસ્તિત્વની આગાહી કરે છે, જાણે કોઈ કોયડો ઉકેલાઈ ગયો હોય.
બરાબર. અને છેલ્લે સહયોગ વિશે. આધુનિક રસાયણશાસ્ત્ર એકલવાયા પ્રતિભાવોના કાર્યમાંથી નહીં, પરંતુ જ્ઞાન, તકનીકો અને સૈદ્ધાંતિક માળખાને વહેંચતા સંશોધકોના સમુદાયોના સહયોગી પ્રયાસોથી ઉદ્ભવ્યું. આ વિજ્ઞાનના સામાજિક પાસા પર ભાર મૂકે છે.
તો આટલી બધી ચર્ચા પછી આપણા રોજિંદા જીવન માટે આમાંથી શું શીખવા જેવું છે? આ ઇતિહાસ જાણીને આપણને શું ફાયદો થાય?
જો, સૌથી પહેલું તો આપણને વૈજ્ઞાનિક પ્રગતિ કેવી રીતે થાય છે એની સમજ મળે છે. વિજ્ઞાન એટલે કોઈ ચમત્કાર નહીં, એ ધીમી, ભૂલોવાળી પણ સતત ચાલતી પ્રક્રિયા છે. આ સમજ આપણને મીડિયામાં આવતા વૈજ્ઞાનિક દાવાઓ, ખાસ કરીને આરોગ્ય કે પર્યાવરણ વિશેના, એનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે.
હા, આપણે વધુ વિવેકથી વિચારી શકીએ.
બીજું, ટેકનોલોજી વિશે ધીરજ રાખતા શીખીએ. કોઈ શોધ થાય અને એ આપણા હાથમાં આવે એમાં ઘણો સમય લાગે છે. આજે આપણે જે ફોન વાપરીએ છીએ એની પાછળ દાયકાઓનું સંશોધન છે, એટલે નવી ટેકનોલોજી માટે વાસ્તવિક અપેક્ષાઓ રાખવી જોઈએ.
બરાબર.
ત્રીજું, સહયોગનું મહત્વ સમજાય. જેમ વિજ્ઞાનમાં ટીમવર્ક જરૂરી છે, એમ આપણા કામમાં, સમાજમાં પણ સહયોગ અને નેટવર્કિંગ મહત્વના છે. એકલા હાથે બધું નથી થતું.
સાચી વાત. અને પર્યાવરણ જેવા મુદ્દાઓ.
હા, ચોથો મુદ્દો, ઔદ્યોગિક રસાયણશાસ્ત્રના ઇતિહાસને સમજવાથી આપણને ખબર પડે કે આજની પર્યાવરણીય સમસ્યાઓ ક્યાંથી આવી અને એના ઉકેલ માટે પણ કદાચ ઇતિહાસમાંથી કંઈક શીખવા મળે, ભૂતકાળની ભૂલોમાંથી શીખી શકાય.
અને છેલ્લે
અને કદાચ સૌથી અગત્યનું, પુરાવા આધારિત વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગ. રસાયણશાસ્ત્રનો ઇતિહાસ બતાવે છે કે કેવી રીતે જૂની માન્યતાઓ પડકારાઈ, પુરાવાના આધારે નવી વાતો સ્વીકારાઈ. આજના જમાનામાં જ્યાં માહિતીનો ધોધ છે, ત્યાં કઈ વાત સાચી કઈ ખોટી એ પારખતા શીખવું બહુ જરૂરી છે. સ્ત્રોત તપાસવો, પુરાવા માંગવા, આ બધું આ ઇતિહાસ આપણને શીખવે છે.
ખરેખર આ પુસ્તકની ચર્ચા બહુ રસપ્રદ રહી. મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ રહી કે માનવ જિજ્ઞાસા કેટલી શક્તિશાળી છે, કેવી રીતે પહેલી રસાયણવિદ્યા જેવી શરૂઆતથી આટલું જટિલ વિજ્ઞાન વિકસ્યું અને કેવી રીતે સિદ્ધાંત અને પ્રયોગ સતત એકબીજાને ઘડતા રહ્યા.
અને મારા માટે જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે છે નિષ્ફળતાઓનું મહત્ત્વ. આપણે હંમેશા સફળતાની જ વાત કરીએ છીએ, પણ આ પુસ્તક યાદ અપાવે છે કે દરેક સફળતા પાછળ કેટલાય નિષ્ફળ પ્રયાસો, કેટલીય ખોટી દિશાઓ હોય છે. આ સમજવું બહુ જરૂરી છે. ભૂલોમાંથી જ શીખાય છે.
હા, અને એ પણ કે જ્ઞાન ક્યારે સ્થિર નથી હોતું, એ સતત બદલાતું રહે છે.
બિલકુલ. આજની વૈજ્ઞાનિક હકીકત કદાચ કાલે નવા પુરાવા મળતા બદલાઈ પણ જાય. આ ખુલ્લો મનથી સ્વીકારવું એ પણ વિજ્ઞાનનો જ એક ભાગ છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.